તારીખ 21/11/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 316 અને 317 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 87
કરતા કર્મધિકાર નો વિષય છે. પહેલી વાર સુભાગભાઈ ની સાથે દ્રવ્યાનો યુગ નો વિષય છે. અહીં સુધી ઉપદેશ બોધ નો વિષય ચાલ્યો છે, સિદ્ધાંત બોધ નો વિષય અહીંથી શરૂ કર્યો છે. પહેલો પહેલો ને એ સમય સાથે શરૂ કર્યો છે. એનો અર્થ એ થયો કે આ પહેલા સમય સાથે એમને પોતે અધ્યયન કરેલો છે. સમયસાર અને સમયસાર નાટક બંને નાટક સમયસાર ઉપર છે બનાસીદાસજીનો. એક પરિણામ કે ન કરતા ધરવ દોઈ, દોઈ પરિણામ એક ધર્મ ન કરતું હૈ ધરતું હૈ. એક કરતું થી કોઈ ધર્મ કબ હું ન કરે, કોઈ દોઈ કરતું થી એક ધર્મ ન કરતું હૈ. જીવ પૂતગળ એક ખેત અવગાહી દો, અપને અપને રૂપ કો ન ટરતો હૈ. જડ પરિણામ ની કો કરતા હૈ પૂતગળ, ચિદાનંદ ચેતન સ્વભાવ આચરતું હૈ. પરિણામ પદાર્થ ને પદાર્થના પરિણામની કરતા કર્મપણાની વ્યવસ્થા કેવી છે અને જીવ અને પૂતગળનો એક ક્ષેત્રાવગાહી સંયોગ હોવા છતાં પણ બંને પોતપોતાના પરિણામે પરિણમે છે એટલી સ્પષ્ટતા આ પદમાં કરી છે. 317 પત્રમાં એક એક લીટીનો અર્થ કર્યો છે પોતે. આપણે સંક્ષેપમાં આનો અર્થ કરી લઈએ વિસ્તારથી તો પાછો 317 પત્રમાં એ જ વિષય છે. એક પરિણામ કે ન કરતા ધરવ દોઈ, પરિણામ એક હોય અને જીવ અને બે દ્રવ્ય એને કરે એમ બનતું નથી, એમ હોતું નથી. જેમ કે જીવનો રાગ તો જીવ પણ કરે અને કર્મનો ઉદય પણ કરે, એમ બે દ્રવ્ય થઈને એક પરિણામને કરે એમ બનતું નથી. અથવા શરીરની ક્રિયા, આ બોલવાની ક્રિયા, એ બોલવાની ક્રિયા પૂતગળ વચન વર્ગણા પણ કરે અને જીવ પણ કરે એમ બે થઈને નથી કરતા. એક પરિણામ ના કરતા બે દ્રવ્ય હોઈ શકતા નથી. વચનના પરિણામ પૂતગળ વચન વર્ગણા પરિણમીને કરે છે, એમાં જીવના પરિણમનનો અભાવ છે એમ કહેવું છે. જીવના રાગના પરિણમનમાં જીવ રાગ રૂપે પરિણમે છે, એમાં કર્મના ઉદયના પરિણમનનો અભાવ છે. કર્મના સત્તાના પરિણમનનો તો પ્રશ્ન નથી, કર્મણ વર્ગણાના કર્મનો પ્રશ્ન નથી, ઉદયમાં જે નિમિત્ત ગણાય છે એનો પણ એમાં અભાવ છે. સિદ્ધાંત એમ કહે છે દ્રવ્યાનુયોગનો કે એક પરિણામ ના કરતા બે દ્રવ્ય હોઈ શકે નહીં. એક પરિણામનું કરતા એક જ દ્રવ્ય હોય, કદી બે દ્રવ્ય સાથે મળીને એક પરિણામ કરે એવું બનતું નથી, બની શકતું પણ નથી. આ સિદ્ધાંત છે દ્રવ્યાનુયોગનો, આ સિદ્ધાંત છે. અહીંથી હવે શરૂઆત કરી ઉપદેશ બોધમાં. અહીં સુધી ટ્રેનિંગ આપ્યા પછી, કેળવણી આપ્યા પછી હવે સિદ્ધાંત બોધ શરૂ કરે છે. મમત્વ છોડવું એમ તો બધા કહે છે કે ભાઈ ક્યાંય જીવે સંસારમાં કોઈ સંયોગિક પદાર્થ ઉપર અથવા કર્મના ઉદયે આવી મળેલા સંયોગો ઉપર આ જીવે મમત્વ કરવા જેવું નથી. તે પદાર્થો સચેત અચેત સચેત અચેત મિશ્ર ત્રણ પ્રકારે હોય છે. એમાં કોઈ ઉપર આ જીવે મમત્વ કરવા જેવું નથી, આવો ઉપદેશ છે. અને સર્વ સામાન્ય ઉપદેશ બધા જ ધર્મોમાં છે, પણ કોઈ ધર્મની અંદર જૈન ધર્મ સિવાય બે પદાર્થ ભિન્ન હોવાથી તે મમત્વ કરવા યોગ્ય નથી એવા સિદ્ધાંતના આધારે ઉપદેશ નથી. કે જળ અને ચેતન સર્વથા જુદા છે, કોઈ પરિણામનું કોઈ કાંઈ કરી શકે નહીં. સંયોગિક પદાર્થનો જીવ કાંઈ ન કરી શકે, સંયોગિક પદાર્થો જીવનું કાંઈ ન કરી શકે પોતાનું, એવી વસ્તુ સ્થિતિ હોવાથી મમત્વ કરવું એ દુઃખદાયક છે અને નિર્મમત્વ થવું એ જ સુખદાયક છે. એ વસ્તુ સ્થિતિને આધારિત ઉપદેશ છે, એ પ્રકાર ખરેખર ઉપદેશનો છે. એટલે ક્યાંથી એ વાત લેવી છે? કોઈ પરિણામ એક દર્વ ન કરતું હોય અને જીવ પણ બે પરિણામને ન કરે, દોય પરિણામ બે પરિણામને એટલે જીવના અને પુદ્ગળના પરિણામને કોઈ એક દ્રવ્ય કરે એમ પણ નથી બનતો. આહાર લે છે માણસ, તો આહાર લેવાના પરિણામ પુદ્ગળ પણ કરે ને જીવ પણ કરે. જીવ બે પરિણામ કરે, જીવ આહારનો રાગ પણ કરે અને જીવ કોળિયો લઈને પેટમાં પણ ઉતારે. એમ બંને પરિણામને એક દ્રવ્ય ન કરે, જીવ બે ના કાર્ય ન કરે. જીવ આહારનો રાગ પણ કરે અને જીવ આહારના પરમાણુનું ક્ષેત્રાંતર પણ કરે, ચાવવાનો રાગ પણ કરે અને ચાવે. બે એક જીવ ન કરી શકે. આહારના પરમાણુ મોઢામાં આવ્યા તો એ ચાવવાનો એને રાગ થાય છે કે હું ચાવું, વિકલ્પ ઉઠે છે આહારને ચાવું. એવો રાગ પણ કરે અને દાંત જડબું જીભ હોઠ બધું ચલાવવાની ક્રિયા પણ જીવ કરે. એમ બે પરિણામ, બે દ્રવ્યના પરિણામ જીવ એક ન કરે. તેમ એક પુદ્ગળ દ્રવ્ય કર્મનો ઉદય આવે એ ઉદયના પરિણામને પણ કરે અને જીવના રાગને પણ કરે એમ ન બને. જીવને રાગ પણ કરાવે અને પોતાના ઉદયના પણ કરે. એમ એક દ્રવ્ય કદી બે પરિણામ ધારણ કરતા નથી. જીવ જીવના પરિણામને ધારણ કરે, પુદ્ગળ પુદ્ગળ પરિણામના ધારણ કરે. જીવ જીવના ને પુદ્ગળ બંનેના પરિણામને ધારણ કરે, પુદ્ગળ જીવ અને પુદ્ગળના પરિણામને ધારણ કરે એવું બનતું નથી. હા, પુદ્ગળને પરિણામ છે જ ને. હા, પ્લાસ્ટિકના પરિણામ છે, આ લાકડાના પરિણામ છે, બે પુદ્ગળ છે. ઘેરા વગર કેવી રીતે થાય? પરિણામે જો ન પરિણમે તો આ જૂનું થયું આ નવું થયું કેમ થાય? મકાન જૂનું થયું કોણ કોણે કર્યું? નવું થયું ત્યારે તો એમ કે કડીએ કર્યું, પણ જૂનું કોણે કર્યું? ઉદગળ પરિણામ, ઉદગળ પરિણામ. આપણે એમ કહીએ કે દૂધ બગડી ગયું, દૂધ પીડ્યું હોય ઘરમાં, બગડી ગયું, કોને બગાડ્યું? મેળવણ નાખીને દહીં બનાવે ત્યારે તો પોતે ધણી થાય કે દૂધમાંથી મેં દહીં બનાવ્યું, પણ દૂધ બગડી ગયું, કોને બગાડ્યું? પુદ્ગળ પરિણામ કે ન પરિણામ? ઈચ્છા હોય તો પરિણમે એવો એવો કોઈ બંધન નથી. પરિણમન છે દ્રવ્યને છે, એમાં ઈચ્છા એક જીવને થાય છે. ઉદગળ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશિષ્ઠાય અને કાળાનો આ પાંચને ઈચ્છા નથી. કેમ કે જળ પદાર્થ છે, જળ પદાર્થને ઈચ્છા નથી, જળ પદાર્થને સુખ દુઃખ નથી. કેમ કે એ જીવના ધર્મ છે, એ પૂદગળના કે અજીવના ધર્મ નથી, એટલે એમાં એ પ્રકારના પરિણામ નથી થતા. પોતાના ગુણધર્મ અનુસાર પરિણામ છય દ્રવ્યને થાય છે. સમયે સમયે કોઈ છ દ્રવ્યમાંથી એક પણ દ્રવ્ય પરિણમન વિનાનું નથી, પરિણમન થયા જ કરે છે. પરિણમનનું ચક્ર અટકતું નથી, તેમ પરિણમનનું ચક્ર અટકે અને એને ચાલુ કરવું પડે એવું પણ નથી, ચાલતો જ રહે છે. શું આ વસ્તુ સ્થિતિ છે, બસ થયા જ કરે છે, એના ક્રમ પ્રમાણે થયા જ કરે છે, કઈ કરી શકાય નહીં. જે સ્વયં થાય છે એને કરી શું શકાય, જે સ્વયં થઈ રહ્યું છે એને શું કરી શકાય, કે કઈ કરી શકાય નહીં. એટલે બે પરિણામને, એટલે બે પદાર્થના પરિણામને એક દ્રવ્ય ધારણ કરતું નથી, અથવા એક દ્રવ્ય એક સમયે પણ બે પરિણામને ધારણ કરતો નથી, બંને લઈ શકાય. એક જીવ દ્રવ્ય ચેતન અને અચેતન એમ બે પરિણામે એમ લેવું છે. તો જળ ચેતન ની ભિન્નતા લેવી છે ને, એટલે એક ને એક માં બે પરિણામ નો અર્થઘટન નથી લેવું. એક કર્તુતિ, કર્તુતિ એટલે ક્રિયા, ક્રિયા એટલે શું, પરિણામનું બદલવું. એક પર્યાય માંથી બીજી પર્યાય થાય. બાળક સમય જતા યુવાન થાય છે, મોટો થાય છે ને, તો જીવનું ક્ષેત્ર પણ લંબાણું, શરીરનું ક્ષેત્ર પણ મોટું થયું, બરાબર. પરમાણુએ પરમાણુનું કાર્ય કર્યું છે, જીવે જીવનું કાર્ય કર્યું છે. જીવે પરમાણુનું શું કર્યું, પરમાણુનું જીવે નથી કર્યું. એ જે પર્યાય પલટાણી, એમાં એક ક્રિયાને એક કર્તુતી કોઈ દ્રવ્ય કવું ન કરે. એક ક્રિયા છે, કોઈ એકની ક્રિયા બીજું દ્રવ્ય ન કરે, એકની ક્રિયા બીજું દ્રવ્ય ન કરે, એટલે કે એક ક્રિયામાંથી બીજી ક્રિયામાં પલટાવાનું કોઈ કાર્ય ન કરી શકે. પરિણામ અને પરિણામની ક્રિયા એમ જુદું જુદું પાડ્યું. શું એક ક્રિયા તે બે દ્રવ્ય ક્યારે પણ કરે નહીં, અથવા જીવ ને રાગ કરવાનો હોય ત્યારે બે જીવ એને પૂદગળ થઈને રાગ કરે, બે ભેગા થઈને પલટાવે એમ પણ નહીં, એમ પણ નહીં. હા, બહારથી એવું લાગે કે બે જણાએ ભેગા થઈને આ કામ કર્યું. જ્યારે ભૂખ લાગી હતી ત્યારે ખાધું, ખાધું ત્યારે જીવ અને પૂદગળે ભેગા થઈને કામ કર્યું અને ક્ષુધાને મટાડી, એવું નથી એમ કે. પણ ન હોય તો એ પ્રશ્ન નથી. ભૂખ લાગી ને જીવને ઈચ્છા થઈ આહાર લેવાની, પણ એ વખતે તૈયાર ન હોય, આહાર મળે એવી પરિસ્થિતિ ન હોય તો હે જીવ શું કરે, ઘણા ભૂખે મરી જાય છે. જીવ શું કરે એમાં, એને એને ભૂખ્યા રહીને મરવું છે હે? એથી કઈ એવું નથી કે જીવ કરી શકે છે. કોઈ પદાર્થની ક્રિયા બીજા પદાર્થની ક્રિયા જીવ કરી શકે છે એ વસ્તુ સ્થિતિ નથી એમ કહેવું છે. દોય કરતું તે એક દ્રવ્ય ન કરતું હે, અને બે ક્રિયા જીવની ક્રિયા અને પૂદગળની ક્રિયા, ક્રિયા એટલે એક પરિણામમાંથી પલટીને બીજા પરિણામમાં લઈ જવું તે, એવું પણ એક દ્રવ્ય કદી ન કરે. હવે જીવ પૂદગળ ઉપર એ ઉતારે છે, કે જીવ પૂદગળ એક ખેત અવગાહી દો, એક ક્ષેત્રમાં અવગાહન કરીને રહેલા છે. જીવ અને પૂદગળ, કર્મના અને નો કર્મના, પૂદગળો શરીરના, શરીર રૂપે નો કર્મ, બીજા નો કર્મ છે, પણ એક ક્ષેત્રમાં તો શરીર છે અને એક ક્ષેત્રમાં બીજા કર્મ પરમાણુ છે, તેજસના પરમાણુ છે. એમ પૂદગળના પરમાણુ ત્રણ જાતના અને જીવ એક ક્ષેત્રમાં રહેલા છે. બંને એક ક્ષેત્ર અવગાહીને રહ્યા છે આકાશની અપેક્ષાએ. બાકી પૂદગળના પરમાણુમાં જીવ નથી જતો, અને જીવમાં, જીવના પ્રદેશમાં પૂદગળ પરમાણુનો પ્રવેશ નથી થતો. કોઈ પોલાણ નથી, પૂદગળ પરમાણુમાં એવું પોલાણ નથી કે એમાં જીવ જઈ શકે. જીવમાં ક્યાંય એવું પોલાણ નથી કે પૂદગળ જઈ શકે. પણ આકાશ છે, જે ક્ષેત્રે આકાશ છે એ જ ક્ષેત્રે, એ જ આકાશના ક્ષેત્રે જીવ પણ હોય, એ જ આકાશના ક્ષેત્રે પૂદગળ પણ હોય, એને એક ક્ષેત્ર અવગાહી કહે છે. એક એટલે આકાશનું ક્ષેત્ર લેવું, એકબીજાનું નહીં. એટલે એમાં નિમિત્ત ઉપાદાન ઉતારાય છે કે આકાશ નિમિત્ત છે અવગાહનમાં. તો નિમિત્ત અપેક્ષાએ બંને એક ક્ષેત્રે રહેલા છે, ઉપાદાનની અપેક્ષાએ બંને પોતપોતાના ક્ષેત્રમાં રહેલા છે. કોઈના ક્ષેત્રમાં કોઈ રહ્યું નથી, કોઈના ક્ષેત્રમાં કોઈ જાતું નથી, પ્રવેશતું નથી, સ્પર્શતું નથી, એમ છે. જીવ પૂદગળ એક ખેત અવગાહી દો, અપને અપને રૂપ કો ન ટરતું હૈ, કોઈ પોતાનું રૂપ છોડતું નથી, ટાળતું નથી. એક ક્ષેત્રે રહેવા છતાં જીવ પૂદગળ રૂપે થતો નથી, પૂદગળ જીવ રૂપે થતો નથી. બોલાય છે એમ લોકોની અંદર કે ભાઈ આ જીવતું શરીર છે અને આ મળદું છે. શું બોલાય છે? આ જીવતું શરીર છે અને આ મળદું છે, જીવ વિનાનું છે. તો એ સંયોગ જીવનો છે અને સંયોગ જીવનો નથી, એટલું ત્યાં સમજવાનું છે. પણ શરીર જીવતું છે એમ સમજવાનું નથી. શરીર તો મળદું જ છે. જીવ જ્યારે સંયોગમાં છે ત્યારે શરીર મળદું જ છે, ત્યારે શરીર કઈ જીવતું નથી. પણ તર્ક કરે છે માણસ કે જ્યારે સંયોગમાં જીવ છે ત્યારે શરીર બહુ સારું દેખાય છે, જ્યારે શરીરમાં જીવ નથી ત્યારે શરીર બિહામણું દેખાય છે, સારું નથી દેખાતું, વિકૃત દેખાય છે અથવા વિકૃત થઈ જાય છે. માટે નક્કી કંઈક જીવ અને પૂદગળને એકબીજાનું રૂપ આપવાનું કારણ હોવું જોઈએ. અહીંયા એને ના પાડે છે કે બંને એક ક્ષેત્રે રહેલા હોવા છતાં કોઈ પોતાના રૂપથી ટળતું નથી, કોઈ પોતાનું રૂપ છોડીને બીજામાં જાતું નથી, બીજા રૂપે થતું નથી. જળ પરિણામ કો પરિણામની કો કરતા હે પૂદગળ દ્રવ્ય, કરતા હે પૂદગળ. જળ પરિણામને તો પૂદગળ જ કરે છે, પૂદગળ પોતે જ જળના પરિણામને કરે છે. જો વિચારવાની ઈચ્છાનો સવાલ નથી અહીંયા કે જળને ક્યાં ઈચ્છા છે કે હું આવી રીતે થાઉં, પણ એ પ્રશ્ન નથી. એ કુદરતી જ બને છે. પાણીમાંથી વરાળ થયા, વાદળા થયા, તો પાણીના પરમાણુ વાદળા રૂપે સ્વયં થયા છે. કોઈએ બનાવ્યા નથી, કોઈ કરવા નથી ગયું. તેમ પાણીના પરમાણુની ઈચ્છા નથી કે હું વાદળું થાવ. વાદળું વરસે છે અને નથી વરસતું, એમાં એને કઈ ઈચ્છા નથી. ન ઈચ્છા થાય ત્યારે ન વરસે, ને ઈચ્છા થાય ત્યારે વરસે, એવું નથી. વરસવા યોગ્ય પરિસ્થિતિમાં વરસી જાય, ન વરસવા યોગ્ય પરિસ્થિતિમાં પોતે જ નથી વરસતું. એ પરિસ્થિતિ પોતાની પોતે જ કરે છે. કોઈ એની ઈચ્છાથી, કોઈની ઈચ્છાથી કઈ થતું નથી. એટલે જળ પરિણામનો કરતા પૂદગળ છે. ચિદાનંદ ચેતન સ્વભાવ આચરતું હે, જે ચિદાનંદ એવો આત્મા છે એ ચૈતન્ય સ્વભાવે આચરણ કરે છે, નામ પરિણમન કરે છે, એવો એનો સાદો અર્થ છે. નિમિત્ત અપેક્ષા એને કારણનો ઉપચાર કરાય છે. પણ શાસ્ત્રમાં બે વાત આવી છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યની ક્રિયા કે પરિણામ ન કરે, અને શાસ્ત્રમાં બીજી વાત આવી જે તદ્દન વિરુદ્ધ લાગે કે એકના કારણમાં બીજું કારણ છે, એકના કાર્યમાં બીજું કારણ છે, અનેક કારણમાં. આપણે એમ જોઈએ ને કે જ્યારે ભૂખ લાગી હતી ત્યારે આહાર લેવાની ક્રિયા થઈ, ભૂખ નહોતી લાગી ત્યાં સુધી આહાર લેવાની ક્રિયા નહોતી થતી. જીવ કારણ ખરો કે ને, નિમિત્ત કારણ કહી શકાય, ખરેખર કારણ નહીં. નિમિત્ત કારણનો અર્થ એ ખરેખર કારણ નહીં. આમ લેવું, ફોટો પડે છે ને માણસનો, કેમેરામાં ફોટો પડે છે કે જેવો માણસ હોય એવો જ બરાબર એની મુખાકૃતિ આવે છે, બરાબર છે. ડાઘ હોય તો ડાઘ આવે, તલ હોય તો તલ આવે, બરાબર. જેવા હોઠ હોય, જેવું નાક હોય, જેવી નાક હોય, જેવો ચહેરો મારો જે પ્રકારે હોય બરાબર એવું સામે થઈ જાય છે. એ બધું ચિત્રામણ પૂતગળનું છે કે નહીં? જેનો ફોટો પાડ્યો એને શું કર્યું? કઈ નથી કર્યું. કારણ ખરો કે નહીં? એ ફોટામાં જેનો ફોટો લીધો એ કારણ ખરું કે નહીં? એને કઈ કર્યું તો નથી, એ તો નક્કી વાત છે. એને ખબર નથી, ફોટો પાડે તો ખબર પડે એવું કઈ નથી, બરાબર. કારણ ખરો કે નહીં? જો તમે કારણને સદંતર ના પાડો તો એમાં એનો જ ફોટો કેમ આવ્યો ને બીજાનો ન આવ્યો? તો ફોટો તમારો પાડે ને મારો માંડો આવવો જોઈએ, કારણ કે તમે કારણ નથી એના. એમ નહીં થાય, નિમિત્ત અપેક્ષાએ તમે જ કારણ છો અને હું કારણ નથી તમારા ફોટામાં. છતાં તમે કાંઈ કર્યું નથી અંદરની ફિલ્મ ઉપર, અને એ ફિલ્મ ઉપરથી કાગળ ઉપર પોઝિટિવ કાઢી, કચકડાની ફિલ્મ ઉપર તમે નેગેટિવ આવી અને એના ઉપરથી કાગળ ઉપર પોઝિટિવ આવ્યું, એમાં તમે કાંઈ કર્યું નથી. તમે ક્યાંય ફરો છો ને ક્રિયા કાંઈ ક્યાંય થાય છે, કાંઈ લેવા દેવા ખરી? નેગેટિવનો અસર એ પોઝિટિવ ઉપર નહીં, એમ કે છે. નેગેટિવને કાંઈ ખબર નથી, નેગેટિવના પરમાણુને કાંઈ ખબર નથી પોઝિટિવના પરમાણુ કેમ પરિણમે છે, આવું છે. એટલે કારણ નિમિત્ત અપેક્ષા એ કહેવા માત્ર છે, ખરેખર નથી. એટલા માટે કે એ પરિણમતા નથી, એ દ્રવ્યો પરિણમતા નથી. એ રીતે એ પરમાણુ દ્રવ્ય છે એનું એ પરિણમન નથી, એ ભિન્ન દ્રવ્યનું પરિણમન છે. આ વાત જગતને ગળે ન ઉતરે એવી છે, કેમ કે જગતમાં નિમિત્ત નૈમિતિક સંબંધે એટલા બધા કાર્યો થાય છે કે આખા જગતનો વ્યવહાર એના ઉપર ચાલે છે. આખા જગતનો વ્યવહાર જ એના ઉપર, સંસારનો વ્યવહાર એના ઉપર ચાલે છે, અને આખા સંસારને ઉથલાવી નાખે એવી આ વાત છે. અને સંસારને ઉથલાવ્યા વિના મોક્ષ થાય એવો નથી. સંસારે રહીએ અને મોક્ષ પણ રહીએ એમ બે વાત બને એવું નથી, બે વિપરીત છે. કોઈ વાર જીવ હોય ને નથી ફરતી તો શું કરો, ફેરો બી હોય તો ન ફરે તો શું કરો, થાય છે ને એવા રોગ થાય છે. પોતે આંખની પાપણ ન ચલાવી શકે, કીકી ન ચલાવી શકે, કાંઈ નહીં, ડોળા ફાટ્યા રહે, જીવતો હોય માણસ, કાંઈ ન થાય. ભલે રોગનું કારણ જાણો, પણ જીવ છે ને નથી કરી શકતો એ વાત તો સાબિત થાય છે કે નહીં? તો આ તો એટલો છે કે જીવ કરી શકે કે ન કરી શકે, રોગ નિરોગતા તો બીજી વાત છે. જીવ નથી કરી શકતો એ હકીકત છે કે નહીં? એટલી વાત છે. હાથ પગ ખોટા પડે છે કે નહીં? પોતાના હાથ પગને નથી ચલાવી શકતો, બોલી નથી શકતો. આ લવા વળે બોલના બોલવું છે પણ ભાઈ બોલી શકતા નથી. વાણી કરી શકતો હોય તો શા માટે નથી બોલી શકતો? અને આ કોર્ટમાં જુબાની દે છે, ત્યાં તો પછી રોગનું બાનું કાઢો છો. મારે બોલવું તો આમને બોલાઈ ગયું આમ, શું કે અથવા મારે જે કહેવું હતું એ હું રજૂ ન કરી શક્યો, એ હું કબૂલ કરું છું, એમ કહે છે કે નથી કહેતા. હે, અથવા બોલવું નહોતું જોઈતું એ બોલાઈ ગયું, આ બધું બને છે કે નથી બનતું, કેમ એમ થાય છે? સ્વતંત્ર છે. જો જીવ વાણી કરી શકતો હોય તો સારામાં સારો વક્તા છે એવા બધા જ થઈ શકે. એક વક્તા બહુ સારો છે, સુંદર વક્તવ્ય આપી શકે છે, સારામાં સારો એકદમ, તો એવું બધા કેમ ના આપી શકે? બીજા કેમ એમ નથી કરી શકતા? કરી શકતા હોય તો બધા કરે, પણ એ એક સ્વતંત્ર પરિણામ છે, એના જીવના અધિકારનો વિષય નથી. તો ભલે બીજાના અધિકારનો વિષય નો તો પ્રશ્ન રહેતો નથી. નથી દવા લાગુ પડતી. ડાક્ટર એમ કે આ દવા આ રોગ ઉપર અક્ષીર સાબિત થયેલી છે, હજારો રોગ મીટ્યા છે, તમને નથી મટતો. ભાઈ અમે કબૂલ કરીએ છીએ કે તમને આ દવા લાગુ નથી પડતી, શું કરવા લાગુ નથી પડતી, એનું કોઈ કારણ નથી, સ્વતંત્ર પરિણામ છે. હાલો ને, માણસ લખે છે ને તો કોને પોતાના અક્ષર સારા નથી રાખવા? કોઈ ઈચ્છે છે કે મારા અક્ષર ખરાબ હોય તો કેમ સારા નથી કરી શકતા? બધાના અક્ષર જુદા જુદા, એક ને બીજાના હારે મેળ ન કરવા જાય તો એની સહી ન કરી શકતા. હું કરી શકતો હોય તો બધું કરે, કરી શકાતું નથી. હવે તો હજારો દાખલા છે કે નથી કરી શકાતું, પણ પેલા જે સંયોગી નિમિત્ત નિમિત્ત સંબંધે જે કાર્યો થાય છે એ મુખ્ય થાય તો આ વસ્તુ સ્વીકારી ન શકે માણસ. આ વસ્તુ સ્વીકારે તો એને નિમિત્ત નિમિત્ત સંબંધનું યથાર્થ જ્ઞાન થાય, પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધને કરતા કર્મ સંબંધ તરીકે સ્વીકારી લીધો છે, પહેલેથી વગર અણસમજણથી જ સ્વીકારી લીધો છે, એ કરતા કર્મપણાનો અભિપ્રાય ન છૂટે તો એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ સમજાતો નથી. ભિન્નતા સમજે તો એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ સમજાય, એટલી વાત છે. ધર્માસ્તિકાય નહોતું, કેમ એને ઉડાડ્યું ને? એટલે વ્યાખ્યા એમ આવે છે ધર્માસ્તિકાય ની, કે જીવ અને પુદગળ સ્વયં ગતિમાન થાય ત્યારે જે નિમિત્ત થાય એવા દ્રવ્યને, ગતિમાં નિમિત્ત પડે એવા દ્રવ્યને ધર્માસ્તિકાય કહે છે. જીવ અને પુદગળ, ગતિમાન એવા જીવ અને પુદગળ સ્વયં સ્થિર થાય ત્યારે સ્થિરતાને નિમિત્ત અધર્માસ્તિકાય થાય છે, એમ એની વ્યાખ્યા એ પ્રકારની છે. ઈશ્વર કરતામાં આવી ગયા છે એટલે હવે સિદ્ધાંત ગોત લીધો છે આત્મા, એટલે તમે પરિસ્થિતિ આ છે. આ જૈન દર્શનની વસ્તુ સ્થિતિને દર્શાવતું આ એક દ્રવ્યાનુયોગનો આખો વિષય છે અને એ પાયાનો વિષય છે સિદ્ધાંતનો. જ્યાં સુધી દ્રવ્યાનુયોગના સિદ્ધાંતને ન સમજે ત્યાં સુધી ઉપદેશ બોધમાં ટકી નહીં શકે. ઉપદેશ બોધ ક્ષણજીવી નીવડશે. શું બીજું? કે ત્યાં સુધી ઉપદેશ બોધને એકાંતે અનુસરવા જાય તો પરદ્રવ્યનું એટલે અસત્ક્રિયાનું અહમપણું ઉત્પન્ન થયા વિના નહીં રહે. જેમ કે એક માણસ ઉપવાસ કરે છે ધર્મ બુદ્ધિથી, લખ્યો, રોગ થાય તાવ આવે ને લાંગણ કરવી પડે એમ નહીં, ધર્મ બુદ્ધિથી ઉપવાસ કરે છે કે મારે આજે આહાર નથી લેવો. હવે જો એને દ્રવ્યાનું યોગના સિદ્ધાંતનું જ્ઞાન નથી કે જીવ પૂદગળના પરમાણુને ઉપર કોઈ અધિકાર રાખી શકતો નથી, એની કોઈ ક્રિયા પોતે કરી શકતો નથી, તો મેં આહારનો ત્યાગ કર્યો એવો અધિકાર આહારના પરમાણુ ઉપર એનો આવ્યા વિના રહેશે નહીં. કે મારા ઘરમાં આહારના ચોખા ડાળ લોટ બધું હતું, છતાં મેં આહાર ન કર્યો. ઘરમાં બીજા માણસો માટે રસોઈ કરી હતી, છતાં મેં આહાર ન દીધો, મેં ગ્રહણ ન કર્યો. એ પ્રકારનો પૂદગળ પર્યાય ઉપરનો પોતાનો જે અધિકાર, એ અધિકાર નહીં છોડી શકે. મેં છોડ્યું, મારું હતું ને છોડ્યું એમ લેશે. હવે ત્યાગ તો મમત્વ છોડવા માટે છે. ત્યાગ શું કરવા કરાવે છે કે મમત્વના ત્યાગ અર્થે પદાર્થોનો ત્યાગ છે, મિત્રોને જ માત્ર છોડે છે. એ શું કરે છે કે સર્પને મારવા માટે સર્પના દર ઉપર લાકડી માર્યા કરે છે અને રાજી થાય છે કે મેં આજ તો સર્પના દર ઉપર એટલી બધી લાકડી મારી છે ને કે હવે સર્પ કરડવા નહીં આવે. શું સર્પ દરમાં ચાલ્યો ગયો, લાકડી મારી દર ઉપર, હવે સર્પ નહીં કરડે મને, કેમ કે મેં બહુ લાકડી મારી છે અને બહુ માર્યો છે, પણ સર્પ જીવતો છે અંદર એમને એમ. એ મમત્વનો સર્પ ઉભો રહે છે અને બહાર લાકડી માર્યા કરે છે, આ છોડી દો, આ છોડી દો, આ છોડી દો, આ છોડી દો. અંદર રસ એમને પીડ્યો છે, મમત્વનો ભાવ એમને પીડ્યો છે, કેમ કે મારા છે ને મેં છોડ્યા, મારા પૈસા મેં દાનમાં આપ્યા, મારા આહારના પરમાણુ હોવા છતાં મેં ગ્રહણ ન કર્યા. એટલે અસત પોતામાં સત નથી, સત એટલે હોવા, પણ પોતામાં નથી એવા પદાર્થને વિશે અહંપણું કરી લીધું, અસત ક્રિયાનું અભિમાન કહે છે એને. એટલે દ્રવ્યાનું યોગ સમજ્યા વિના ઉપદેશને અનુસરવા જાય તો અનુસરતા અનુસરતા ગ્રહિત મિથ્યાત્વનો પાપ અને અવગુણ અહમતા આદિનો એ અવગુણોને ઉત્પન્ન થયા વિના રહીએ નહીં. આ પરિસ્થિતિ છે. લોકો સમન્વય કરે છે. જો જૈન ધર્મની અંદર જે ત્યાગીઓ મુનિઓ છે એ પંચ મહાવ્રત પાળે છે, તો બૌદ્ધ ધર્મની અંદર પાંચ યમ છે. અહીંયા પાંચ મહાવ્રત છે તો ત્યાં પાંચ યમ છે. બધા કામ આવું તો કાર્ય બધા બધા ધર્મની અંદર છે. ભાઈ બહુ મોટો ફેર છે, એની પાસે વસ્તુનું વિજ્ઞાન નથી અને વિજ્ઞાનને આધારિત એનું અનુસરણ નથી. અહીંયા વસ્તુ વિજ્ઞાનને પાયામાં રાખીને એના આશરે એના આધારે અહીંયા અનુસરણ છે. એમ આચરણ આચરણમાં ઉત્તર દક્ષિણનો તફાવત છે, એનો સમન્વય કોઈ નથી કરતો. શું એ અંદરનો વિષય છે. માય બાહ્ય દ્રષ્ટિથી માત્ર બાહ્ય ક્રિયાની સરખામણી કરે છે, અંદરના પરિણામને વિજ્ઞાનને કોઈ સમજતું નથી. એટલે જૈન દર્શનમાં પાયામાંથી જ દ્રવ્યાનુયોગની શરૂઆત કરવામાં આવે છે, પછી સમ્યક દર્શન થાય છે, પછી સમ્યક જ્ઞાન થાય છે અને સમ્યક ચારિત્ર થાય છે. 370 લઈએ. દ્રવ્ય એટલે પદાર્થ, એનો અનુયોગ એટલે એની વિચારણા, એના ભેદ પ્રભેદોની વિચારણા, એના વિજ્ઞાનની વિચારણા, એના ગુણધર્મોની પરિસ્થિતિનો બયાન, એને દ્રવ્યાનુયોગ કહેવામાં આવે છે. એક એક લીટીનો અર્થ શ્રીમદજી પોતે કરે છે પત્રની અંદર. 6 દિવસ પછી એ પત્ર લખ્યો છે. પોષવદ ત્રીજે પદ લખી નાખ્યો, પોષવદ નોમે એક એક લીટીનો અર્થ કરીને પત્રમાં સ્પષ્ટીકરણ આપે છે કે એક પરિણામ કે ન કરતા દરવદોઈ, વસ્તુ પોતાના સ્વરૂપમાં જ પરિણમે એવો નિયમ છે. વસ્તુ પોતાના દ્રવ્યક્ષેત્ર કાળભાવ છોડીને બહાર જઈને પરિણમન કરી શકે નહીં. વસ્તુ પોતાના સ્વરૂપમાં જ પરિણમે એવો નિયમ એટલે સિદ્ધાંત છે, એવી વસ્તુ સ્થિતિ છે. પોતાનું સ્વરૂપ એટલે પોતાનું દ્રવ્ય, પોતાનું ક્ષેત્ર, પોતાનો કાળ, પોતાનો ભાવ, આની બહાર ન જઈ શકે. જીવ જીવ રૂપે પરિણમા કરે છે અને જળ જળ રૂપે પરિણમા કરે છે. જીવનું મુખ્ય પરિણમવું તે ચેતન અને જ્ઞાન સ્વરૂપ છે. જીવનું મુખ્ય પરિણમન શું છે? જ્ઞાન અથવા ચૈતન્ય. અને જળનું મુખ્ય પરિણમવું તે જડત્વ સ્વરૂપ છે. આ સંક્ષેપમાં લીધું. અનેક ગુણોના પેટા ભેદ ભેદ પ્રભેદ લેવાને બદલે જળ અને ચેતન, ચેતન ચેતનપણે પરિણમે, જળ જળપણે પરિણમે. જીવનું જે ચેતન પરિણામ તે કોઈ પ્રકારે જળ થઈને પરિણમે નહીં, અને જળનું જડત્વ પરિણામ તે કોઈ દિવસે ચેતન પરિણામે પરિણમે નહીં. હવે જો જીવ જળ પરિણામે ન પરિણમે તો શરીરથી માંડીને આહારથી માંડીને પરદ્રવ્યના ગ્રહણ ત્યાગની બધી ક્રિયાઓમાં ચેતન પરિણમ્યું કે જળ પરિણમ્યું? કે જળની ક્રિયામાં જળ પરિણમ્યું છે, ચેતન પરિણમ્યું નથી. એવી વસ્તુ સ્થિતિની મર્યાદા છે. આ મર્યાદા તોડીને, આ મર્યાદાથી આગળ વધીને કોઈ પદાર્થ કાર્ય કરી શકતા જ નથી. કોઈ ઈચ્છે, કોઈ ન ઈચ્છે, કોઈ માને, કોઈ ન માને, એની સાથે પદાર્થ બંધાયેલો નથી. શું એમ આપણે કહેશે ને કે ભાઈ તમે કાયદો તોડો છો એટલે કઈ કાયદો તૂટી નથી જતો. કાયદો તોડવાનો અપરાધ તમને થાય છે, તમે કાયદા પ્રમાણે નથી વર્તતા તો કાયદો તોડવાનો અપરાધ તમને થાય છે, પણ એથી કઈ કાનૂન તૂટતો નથી. એમ પદાર્થની જે મર્યાદા છે એ ન સ્વીકારવામાં આવે માટે પદાર્થ પોતાની મર્યાદાને તોડીને આગળ કામ કરે છે, એવું બનતું નથી, બની શકતું નથી. તો કે પણ ભલે ન બને, અમારે તો એમ જ કરવું છે, અમારે તો જડના કાર્યો કરવા છે, અમારે તો જગતના બધા કાર્યો કરવા છે, ભલે ન થઈ શકતા હોય તો દુઃખી થઈશ, બીજું કાંઈ નહીં થાય. એનું ફળ શું આવશે? દુઃખ થવું એ આવશે. જે નથી થઈ શકતું એ કરવા ધારે તો દુઃખી થાય, બીજું કાંઈ થાય નહીં. એ રીતે કોઈ દિવસે પરિણમે, ચેતન પરિણામે પરિણમે નહીં, એવી વસ્તુની મર્યાદા છે. એમ કોઈ દિવસ તો થાય ને, કોઈ કાળે તો થાય ને, અમુક પરિસ્થિતિમાં તો થાય ને કે નહીં. આ સિદ્ધાંત ત્રણેય કાળે અબાધિત છે, એને કોઈ તોડી શકતો નથી. અને ચેતન અચેતન બે પ્રકારના પરિણામ તો અનુભવ સિદ્ધ છે. હવે અનુભવ પર લઈ ગયા વાતને, સ્પષ્ટીકરણમાં આ વિશેષતા છે. ખાલી વાત મૂકી દેતા નથી, આ આમ છે ને આમ છે. હવે કે તમારા અનુભવને તપાસો કે ચેતન પણ એ પરિણામ છે અને જળપણે પરિણામ છે, બે પ્રકારના પરિણામ દેખાય છે કે નથી દેખાતા. ચેતનનું જ્ઞાનરૂપ પરિણામ અનુભવ ગોચર થાય છે કે અનુભવ ગોચર થાય છે? અનેક જળ પદાર્થોના પરિણામો અનુભવ ગોચર થાય છે કે અનુભવ ગોચર થાય છે? મરચું તીખું હોય છે, ગોળ ગળ્યો હોય છે, સોનું પીળું હોય છે, માટી માટી રૂપે છે, આ બધા અચેતન પરિણામો અનુભવ ગોચર થાય છે. તેમાંનું એક પરિણામ બે દ્રવ્ય મળીને કરી શકે નહીં. કોઈ એક પરિણામને બે દ્રવ્ય ભેગા થઈને કરી શકે નહીં. ચાકડા ઉપર માટીનો પિંડ મૂકી અને કુંભાર ઘોડો બનાવે છે, શકોરું બનાવે છે, રામપાટા કુંડું બનાવે છે, અનેક જાતના વાસણો માટીના બને છે. તો કુંભારનો જીવ, કુંભારનું શરીર, સાંકડો માટી આ બધું ભેગું મળી જીવ જેડ ભેગા મળીને એક માસણ બીજનું કે ન બીજનું સ્થૂળ દ્રષ્ટિથી જોવામાં આવે તો કુંભારનો જીવ ન હોત તો આ બધા જળ પદાર્થો માટીના ઢગલામાંથી માટીનું માસણ ન બન્યું હોત સ્થૂળ દ્રષ્ટિથી એમ લાગે. માટે બે જણા એ થઈને જીવ અને જડે ભેગા મળીને આ બનાવ્યું. જ્યારે ઈચ્છે ત્યારે હાંડલું બનાવે, જ્યારે ઈચ્છે ત્યારે રામપાત્ર બનાવે, કુંભાર એની ઈચ્છા પ્રમાણે બનાવે. માટીનો પિંડલો તો પિંડલો છે, સાંકડા ઉપર મૂક્યો. હવે જેવી રીતે એના ઈચ્છા અને હાથની ક્રિયાને કરે એવી રીતે વાસણ થાય છે. પાછો કુંભાર કરી શકે છે અને બીજો માણસ નથી કરી શકતો. એ જગ્યાએ વાણિયાના વેપારીને બેસાડો, વકીલને બેસાડો, લ્યો એડવોકેટને કોઈને બેસાડો, નહીં બનાવી શકે. ડાક્ટરને બેસાડો, ઇન્જેક્શન મારે ડાક્ટર, પણ કે હાંડલું ઘડી દે તો એમ લાગે કે નહીં. આ જીવે અને આ સાધનોએ નક્કી ચોક્કસ પ્રકારે ભેગા મળે સિદ્ધાંત ના પાડે છે. નજર સામે દેખાય એવી વાત છે, સિદ્ધાંત ના પાડે છે. એટલે સિદ્ધાંત સમજવો, સિદ્ધાંત સ્વીકારવો કઠણ થઈ પડે છે. જે કઠિન, જે આમાં મુશ્કેલી છે, કઠિનાઈ છે, એ આ જગ્યાએ છે. એટલે નિમિત્ત કરતા તો અનાદિથી જીવની મિથ્યા માન્યતા છે. એ માન્યતા જેની બહુ દ્રઢ થઈ ગઈ છે, છતાંય શાસ્ત્ર વાંચીને વિદ્વાન થયા છે એવા લોકો એક પ્રકારની દલીલ કરે છે કે તમે દ્રષ્ટ ઇષ્ટને માનતા નથી. દ્રષ્ટ ઇષ્ટ એટલે શું? કે નજરે દેખાય એને તમે માનતા નથી. આ કઈ જાતની તમારી વાત છે? જે વાત કોમન સેન્સમાં સમજી શકાય એવી વાતની તમે ના પાડી દો છો એમ કે શું? અગ્નિ અને પાણી જુદા જુદા પરમાણુ છે. લાકડાનો અગ્નિ, છાણાનો અગ્નિ, ગમે તે અગ્નિ અને પાણી. અગ્નિ પાણી ઊનું કરે કે નહીં તો કહે, એમાં પૂછવાનો સવાલ છે? એ કઈ પૂછવાની વાત છે? 360 દિવસ અગ્નિથી પાણી ઊનું થાય છે, સિદ્ધાંત ના પાડે છે. અગ્નિ પાણી ઊનું કરે કે પાણી અગ્નિને ઠારે, શું કરે? જે બળવાનો હોય કામ કરે. આમ નજર સામે દેખાય, છતાં કોઈ પરમાણુનું કામ કરતું નથી. એક પરમાણુ પોતાની અનંત શક્તિને સંગ્રહ કરીને બેઠેલું છે. એની અનંત શક્તિમાંથી કોઈ શક્તિને કોઈ બીજા પરમાણુ કે બીજા જીવની શક્તિની જરૂરત નથી. એવું નિર્બળ નથી જીવ કે પરમાણુ, કોઈ એવા નિર્બળ નથી કે પોતાની અનંત શક્તિ સંપન્ન છે કે કોઈને કોઈની જરૂર પડે. પણ જગતમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધો એવા છે કે જે પદાર્થની ભિન્નતાને સ્વીકારવા જ ન દે. એટલે જગત જગતના રસ્તે ચાલે છે અને મોક્ષ માર્ગ જેવો પોતાના રસ્તે ચાલે છે. એ જગતનો રસ્તો છોડી દે છે. આનું કારણ આ છે કે બેના રસ્તા જુદા જુદા છે, કોઈ કોઈના રસ્તે કોઈ ચાલતા નથી. શું કહ્યું અહીંયા? કે ચેતન અને અચેતન એ બે પ્રકારના પરિણામ તો અનુભવ સિદ્ધ છે, તેમાંનું એક પરિણામ બે દ્રવ્ય મળીને કરી શકે નહીં. બે દ્રવ્ય ભેગા થઈને એક કામ કરે એવું ક્યારેય બની શકે નહીં. એમ તો વિજ્ઞાન છે, બહુ સુંદર વિજ્ઞાન છે કે જળ અને ચેતન બંને પદાર્થમાં જે અનંત શક્તિઓ છે એમાં કાર્ય કરવા માટે કાર્ય કરનારી જે શક્તિઓ છે એવી છ શક્તિઓ બંનેમાં પોતપોતાને છે. કાર્ય કરવા માટે કર્તા શક્તિ, કર્મ શક્તિ, સાધન એટલે કરણ શક્તિ, સંપ્રદાન શક્તિ, અપાદાન શક્તિ અને અધિકરણ શક્તિ, જેના આધારે કાર્ય થાય, જેમાંથી કાર્ય થાય, જેને લઈને કાર્ય થાય, જેના વડે કાર્ય થાય, જે પોતે કાર્યરૂપે પરિણમે અને જે પોતે જે કર્તા રૂપે પણ પરિણમે કાર્યના, એ છ શક્તિ દરેકને પોતાની છે. એ છ શક્તિમાં અનંત સામર્થ્ય છે. જો જળ ચેતનનું કાર્ય કરે તો કઈ શક્તિએ કઈ શક્તિનું કાર્ય કર્યું ને એ વખતે પોતાની આ શક્તિએ કેમ કામ ન કર્યું એનો કોઈ જવાબ છે? આ પ્રશ્ન રામસુરી મહારાજ સાથે પાલિતાણા ચાલ્યો. પ્રશ્ન એ હતો કે જીવને વિકાર થાય છે એનું કારણ શું? આટલો પ્રશ્ન હતો. તો કે કર્મનો ઉદય. શું ઉત્તર આપ્યો એમણે? કે કર્મના ઉદયથી જીવને વિકાર થાય છે. એટલે એની સામે આપણે ખુલાસો માંગ્યો કે કર્મના ઉદયના છ કારકો, કર્મના પરમાણુ પડ્યા હતા એમાંથી વિપાક આવીને ઉદય રૂપ પ્રક્રિયાથી, એના છ કારકો અને જીવની વિકારી પર્યાયમાં છ કારકો, જીવના છ કારકો, આ બંને કારકો એ એકબીજાના કેવી રીતે કામ કર્યા, જો આપ આ સમજાવો તો જીવ કર્મના ઉદયે જીવને વિકાર કરાયો એ વાત નક્કી થાય, સાબિત થાય. અને જો એમ ન થઈ શકે તો કર્મના ઉદયે જીવને વિકાર કર્યો છે એમ સાબિત નથી થતો. છ કારકો પૂછ્યું, વિજ્ઞાન જ પૂછ્યું સીધું. તો કે જુઓ, સીધ ભગવાન પાસે એક કર્મ નથી માટે એમને વિકાર નથી થતો. સંસારી જીવને અનંત કર્મ છે. તર્ક કર્યો, વિજ્ઞાનનું સ્પષ્ટીકરણ આપવાને બદલે તર્ક એની સામે લડાયો. તો તર્કની સામે તર્ક લડાયો કે આખા જગતના કર્મને લઈ જાવ સીધા લયમાં. જેટલા જગતમાં કર્મના પરમાણુ છે બધાને સીધા લયમાં એક ઠેકાણે ભેગા કરો, ભગવાનને વિકાર નહીં થાય. માટે કર્મનો ઉદય વિકાર કરે છે એ વાત તો કારકો સિવાય સિદ્ધિ ન થાય. હવે કારકોનું પ્રકરણ છે એ જાણ્યા હતા, એટલે વિષયાંતર ઉપર સીધા જતા હતા. પછી બીજો પ્રશ્ન કાઢે, બીજો પ્રશ્ન ચર્ચે એટલે પૂરો થાય એટલે એમ કહું કે તો વિષયાંતર થાય છે, આપણે કારકોની વાત ચાલે છે એ પૂરી કરો. એટલે વળી પાછો બીજો પ્રશ્ન કાઢે, એ માટે બીજો વિષયાંતર કરે. આઠ વખત એક કલાકમાં આવું થયું, ખ્યાલ તો આવી ગયો કે મૂળ પ્રશ્નને અડતા નથી. આવું બધું જૈન દર્શનનું જે વિજ્ઞાન છે, વસ્તુ વિજ્ઞાન છે, દ્રવ્યનું યોગ છે, એના સિદ્ધાંતો સમજવા કઠણ પડે એવી વાત છે. કેમ કે શાસ્ત્ર પણ એ જ પદ્ધતિથી જૈનો, જૈનના સાધકો જે કહેવાય છે એ બધા એમ જ અર્થ કરે છે. જે જગતમાં એક દ્રવ્યની ક્રિયા બીજું દ્રવ્ય કરે છે એ જે સમજણ છે મિથ્યાત્વ સહિતની, એ અજ્ઞાન રાખીને એ જ પ્રકારે બધું સમજે છે કે જીવને કેમ રાગ થાય. તો કે કર્મનો ઉદય આવે તો રાગ થાય, ક્રોધની પ્રકૃતિનો ઉદય આવે ત્યારે જીવને ક્રોધ થાય છે, અને લોભની પ્રકૃતિનો ઉદય આવે ત્યારે જીવને લોભ થાય છે, માયાની પ્રકૃતિમાં ઉદયમાં જીવ માયાચારના પરિણામ કરે છે. તો એનો અર્થ એ થયો કે જેવો કર્મનો ઉદય આવે છે એવા જ જીવ પરિણામ કરે છે. એટલે એ દ્રષ્ટિએ સમજે છે કે એક પદાર્થનું પરિણામ બીજા પદાર્થના પરિણામ ઉપર અસર કરે છે. ગળ પણ જોઈને ખાવાની ઈચ્છા થઈ તો ગળપણ મીઠાઈ છે એ નિમિત્ત પડી, જીવની ઈચ્છામાં મીઠાઈ નિમિત્ત થઈ. પણ મીઠાઈએ શું કર્યું જીવને? તો આરોપ નાખે કે મીઠાઈ ન આવી હોત તો મને કઈ ઈચ્છા નહોતી થવાની, મીઠાઈ આવી એટલે મને ઈચ્છા થઈ ગઈ. વાત ખોટી છે તારી. મીઠાઈના પરમાણુ બિચારા નિર્દોષ છે, એને કાંઈ ખબર નથી, તારો અપરાધ તું સ્વયમેવ તારી મેળે કરે છો એ વાતને તું વિચારતો નથી. એ વાતને એ રીતે જીવ વિચારતો નથી. એ રીતે અહીંયા એમ કેવું છે કે એક પરિણામ બે દ્રવ્ય મળીને કરી શકે નહીં. અર્થાત જીવ અને જળ મળી કેવળ ચેતન પરિણામે પરિણમી શકે નહીં, અથવા કેવળ અચેતન પરિણામે પણ પરિણમી શકે નહીં. જીવ અને જળ મળીને એક ચેતન પરિણામે પણ ન પરિણમે, એક અચેતન પરિણામે પણ ન પરિણમી શકે. કેમ કે સિદ્ધાંત એવો છે કે એક પરિણામના બે દ્રવ્ય કરતા હોઈ શકતા નથી. જીવ ચેતન પરિણામે પરિણમે અને જળ અચેતન પરિણામે પરિણમે એવી વસ્તુ સ્થિતિ છે. માટે જીન કહે છે કે અહીંયા પ્રથમ જીનેશ્વરને નાખ્યા, માટે જીન કહે છે કે એક પરિણામ બે દ્રવ્ય કરી શકે નહીં. એક પરિણામ બે દ્રવ્ય કરી શકે નહીં, જે દ્રવ્ય છે તે પોતાની સ્થિતિમાં જ હોય અને પોતાના સ્વભાવમાં પરિણમે, પોતાના દ્રવ્ય ક્ષેત્ર પકાળ પામની મર્યાદામાં પરિણમે એવી જ વસ્તુ સ્થિતિ છે. એ વસ્તુ સ્થિતિનું ઉલ્લંઘન થઈ શકતું નથી, આ જીનેશ્વરનો અભિપ્રાય છે. આ અભિપ્રાયથી જે બહાર છે તે જીનમતની બહાર છે. સમય સાહેબની એક ગાથા છે, આ કરતા કર્મનો જે અધિકાર ચાલ્યો છે એમાં દ્વિક્રિયાવાદી, દ્વિક્રિયાવાદી એટલે એક જીવ પોતાનું અને બીજા જળનું કાર્ય કરે, એમ દ્વિક્રિયાવાદી જેનો અભિપ્રાય છે એ જીનેન્દ્રના મતની બહાર છે. એટલે જૈન મતમાં એ નથી, એ અન્ય મતની વાત છે. એમ વિષય ત્યાં ચાલ્યો છે. હવે બીજી લીટીનો અર્થ કરે છે. પહેલી લીટીમાં શું સાયું કે એક પરિણામને સચેતન અને અચેતન એવા બે પદાર્થો ભેગા થઈને ન કરે, પછી એ પરિણામ ચેતન હોય કે એ પરિણામ અચેતન હોય, અથવા જગતમાં એવું કોઈ એક પરિણામ નથી કે જે કેવળ ચેતન અચેતન ન હોય, કેવળ ચેતન ન હોય કે કેવળ અચેતન ન હોય, એટલે કે મિશ્ર પરિણામ હોય. કે ભાઈ આ એક એવું પરિણામ છે ને કે જેમાં જડ ચૈતન્યની મિશ્ર રૂપ સ્થિતિ છે, એવું એકે પરિણામ નથી. એટલે તો આપણે ક્લાસ ચાલે છે એમાં શીખડાવે છે કે ભૂખ લાગી, ભૂખ લાગી ને તો આ ભૂખ લાગી એ કોના પરિણામ છે? જીવના કે શરીરના જડના? કોના પરિણામ છે? કેમ કે લાગે છે જ્ઞાનમાં, તો લાગે છે જ્ઞાનમાં એ જીવના પરિણામ છે. લાગવું તે જીવના પરિણામ છે. અને જે ક્ષુધા જેને કહેવામાં આવે છે કે જે હોજરીના પરમાણુ ઉષ્ણ પર્યાય પરિણમે છે, જઠરાગ્નિ તીવ્ર થાય છે, જેને કહે છે વૈદિક ભાષામાં શું કે વેદ વૈદો કે આની જઠરાગ્નિ અત્યારે બરાબર પ્રદીપ્ત થઈ છે, તો એ પૂદગળના પરમાણુ છે. તો ભૂખ લાગવી મિશ્ર પર્યાય છે કે નહીં? જીવની પર્યાય જીવ કરે છે, પૂદગળની પર્યાય પૂદગળ કરે છે. હોજરીના પરમાણુમાં જીવની પર્યાય નથી. અને જીવને જે જ્ઞાન થયું કે અહીંયા ગરમી છે, તરસ લાગે છે, અહીંયા કંઠના પરમાણુ ઉષ્ણ પર્યાયમાં થાય છે,
પાણી થાય છે ત્યારે શીતળતા આવે છે. જ્ઞાન થયું એ જીવ નહીં પર્યાય, અને પરમાણુમાં ઉષ્ણતા થઈ તે પરમાણુ નહીં પર્યાય. પરમાણુની પર્યાયમાં જીવની પર્યાય નથી, જીવની પર્યાયમાં પરમાણુની પર્યાય નથી. જ્યાં જ્ઞાન થયું ત્યાં હોજરી નથી, હોજરી છે ત્યાં જ્ઞાન થયું નથી. જ્ઞાનમાં હોજરી નથી, હોજરીના પરમાણુમાં જ્ઞાન નથી. પરમાણુ જળ છે, એનામાં જ્ઞાન હોઈ શકે નહીં. આવી ભિન્ન ભિન્ન પરિસ્થિતિ છે. એમ જીન દેવ કહે છે, અહીંયા એ વાત નાખી છે કે આવી રીતે જીન કહે છે, અને એ જેમ જીનેન્દ્ર કહે છે તેમ સ્વીકારવું જોઈએ. માટે જીન કહે છે, આમ જીન કહે છે, બે રીતે વાત નાખી. એક વસ્તુનું વિજ્ઞાન છે, અને જીનેન્દ્ર દેવે એ વિજ્ઞાન જાણીને પોતાની દિવ્ય ધ્વનિની અંદર પ્રસિદ્ધ કરેલું છે. લોકો કહે છે, લોકો માને છે. જો એમ વસ્તુ સ્થિતિ હોય તો જીનેન્દ્રનો મત અને એ બે મત એક થઈ જાય છે. લોકોનો મત અને જીનેન્દ્રનો મત બે એક થઈ જાય છે. એને લોકો માને છે એમ તો સંસાર ચાલે છે, જીનેન્દ્ર માને છે એમ મોક્ષ થાય છે. સંસાર થાય છે અને મોક્ષ થાય છે, બે વિરુદ્ધ કાર્ય થાય છે. સંસાર થાય છે ત્યાં મોક્ષ નથી થતો, મોક્ષ થાય છે ત્યાં સંસાર નથી થતો. હવે બીજી લીટીનો અર્થ કરે છે કે દોય પરિણામ એક દ્રવ્ય ન કરતું હે. હવે બે પરિણામ છે, એક દ્રવ્ય ન કરે, તેમજ એક દ્રવ્ય બે પરિણામે પરિણમી શકે નહીં. જીવ જ્યારે જ્ઞાન રૂપે પરિણમે કે ઈચ્છા રૂપે પરિણમે, ત્યારે તે બીજા કાર્ય જળના કાર્ય રૂપે પણ સાથે સાથે પરિણમી જાય એવું બની શકતું નથી. એવી વસ્તુ સ્થિતિ છે, આ પણ વસ્તુ સ્થિતિ છે કે એક દ્રવ્ય પોતાના જ એક પરિણામે પરિણમે, પોતાના અને બીજાના જ બીજા દ્રવ્યના પરિણામે પણ પોતે પરિણમે એવી ક્યાંય વસ્તુ સ્થિતિ નથી. એ પણ બે એના જ પરિણામ છે, જુદા જુદા ગુણના, એક જ્ઞાન ગુણના ને એક ચારિત્ર ગુણના. એટલે એ જીવનું જ પરિણામ છે. પણ ઈચ્છા કરે બોલવાની, માટે જીવ બોલવાની ઈચ્છાના પરિણામને પણ કરે, અને વચન વર્ગણાના પરિણામને પણ જીવ કરે એમ ન કરી શકે એમ કહેવું. એવી વસ્તુ સ્થિતિ છે. એટલે તો ગુરુદેવ કહેતા ને પ્રવચન આપતા આપતા કે આત્મા બોલી શકતો નથી, કેમ કે આત્મા ચેતન છે, અને બોલવાના જે શબ્દો છે વચન વર્ગણા અચેતનના પર્યાયો છે. આત્મા બોલી શકતો નથી એમ કે, અને પછી કીધું લોકો તો એમ કે છે કે તમે એક કલાક સુધી બોલ બોલ કરો છો અને પાછા કહો છો કે આત્મા બોલી શકતા ને બોલી શકતો નથી. એક કલાક તો તમે પ્રવચન આપ્યો, એક કલાક બોલ્યા કે ન બોલ્યા, આત્મા નથી બોલતો એ વચન વર્ગણા બોલે છે. અત્યારે ટેપની અંદર અવાજ આવે છે તો ટેપ ટેપનો અવાજ કહેવાય છે. ગુરુદેવ તો ક્યાંય સ્વર્ગમાં છે. જો બે વસ્તુ ભિન્ન ન હોત તો આ વસ્તુ અહીંયા રહી ગઈ, અને એ પેલી વસ્તુ ત્યાં વહી ગઈ, સ્વર્ગમાં એમ ન બની શકત, હારે હારે ચાલી જતી. કુંભારને હાંડલું એક હોત તો હાંડલું ફૂટત ત્યારે કુંભાર મરી જાત, અને કાં કુંભાર મરી જાત ત્યારે હાંડલું ફૂટી જાત. પણ બે બેમાંથી એકનો પર્યાય ફેર થતા બીજાને કાંઈ થતું નથી. માણસ ચાલ્યો જાય છે ને એના પત્રો રહી જાય છે કે નહીં, અક્ષરવાળા ન રહી ગયા છે કે બે વસ્તુ જુદી જુદી છે. એવી વસ્તુ સ્થિતિ છે. એક જીવ દ્રવ તે ચેતન અચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં, અથવા એક પૂદગળ દ્રવ અચેતન અને ચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં. માત્ર પોતપોતાના જ પરિણામમાં પરિણમે, જીવ જીવના અને ચેતન ચેતનના પરિણામમાં પરિણમે. ચેતન પરિણામ તે અચેતન પદાર્થને વિશે હોય નહીં, અને અચેતન પરિણામ તે ચેતન પદાર્થને વિશે હોય નહીં, ક્યાંય જોવામાં આવતું નથી એમ કે છે. ચેતનના પરિણામમાં અચેતન પદાર્થનું પરિણામ જોવામાં આવતા નથી, અચેતન પદાર્થમાં ચેતનના પરિણામ જોવામાં આવતા નથી. માટે બે પ્રકારના પરિણામે, એક દ્રવ્ય પરિણામે નહીં, બે પરિણામને ધારણ કરી શકે નહીં. આ વનસ્પતિ ચેતન છે ને એમ કે છે. તો એમાં જે આ લીલો રંગ દેખાય છે એ કોઈ જીવ નથી. ફૂલ ખીલે છે જે તે રંગનો, એ કોઈ જીવ નથી. રંગ તે જીવ નથી, ફૂલના પરમાણુ તે જીવ નથી. જીવ અંદરો રૂપી છે, બે જુદા જુદા છે. એ એની શરીર છે, વનસ્પતિ છે, એની કાય છે, એનું શરીર છે. શરીર પૂદગળનું છે, એમાં ચેતન પણ નથી. કેમકે અચેતન પદાર્થમાં ચેતનને કોઈ પરિણામ હોતા નથી. અને જીવ જે ચેતન છે એમાં લીલો રંગ કે કોઈ રાતો રંગ હોતો નથી. એ અચેતન પરિણામ જ એના મળે છે. ચેતનમાં ચેતન પરિણામ હોય છે, અચેતન પરિણામ હોતા નથી. એ રીતે બધા પદનો અર્થ કર્યો છે આ પત્રની અંદર.